એક દિવસની વાત છે, યદુવંશના રાજકુમારોએ દ્વારકાના ઉપવનોમાં સમૂહ ભોજન રાખ્યું. એક બાજુ સ્ત્રીઓનો પડાવ રાખ્યો, બીજી બાજુ ગરડા બુઢા યાદવો બેઠા. નવયુવાન યાદવો તો વન ઉપવનોમાં ફરવા નીકળી પડ્યા. ચારે તરફ આનંદ પ્રમોદ થઈ રહ્યો હતો. પ્રદ્યુમન, સાંબ, ચારુભાનો, ગદ આદિનું નવયુવકો વાતો કરતાં કરતાં દૂર દૂર નીકળી ગયા. ત્યાં રસ્તામાં સૌ તરસ્યા થયા એટલે પ્રદ્યુમને કહ્યું, ચારુભાનુ જરા તપાસ તો કર, આટલામાં કોઈ જગ્યાએ વાવ કે કૂવો છે કે નહીં, તરસ લાગી છે. ચારુભાનુએ આસપાસ નજર દોડાવી, ત્યાં દૂર દૂર કાંઈ કૂવા જેવું દેખાયું. જઈને તપાસ કરી તો મોટો ઝંડિયો કૂવો. તરત જ બૂમો પાડીને સૌને બોલાવ્યા, પણ જ્યાં કૂવામાં નજર કરી તો ત્યાં સૌ ચમક્યા, અરે આ કૂવામાં તો કોઈ જનાવર પડ્યું લાગે છે. સૌએ ધારી ધારીને જોવા માંડ્યું. ત્યાં તો પ્રદ્યુમને કહ્યું, લાગે છે તો કોઈ મોટું જાનવર, કદાચ મગર હશે. મગર? ના રે ના, મગર તો જણાતો નથી. મગરનું પૂંછડું તો જાડું અને મોટું હોય, આની પૂંછડી તો પાતળી છે. ત્યારે ઢેર ગરોરી પણ આવડી મોટી ન હોય. કોઈએ કંઈ કલ્પના દોડાવી અને કોઈએ કંઈ, પણ શું છે એ નક્કી ન થયું. આખરે પ્રદ્યુમને કહ્યું, ભાઈ જે હોય તે, બિચારું કૂવામાં પડી ગયું છે એ વાત નક્કી છે. એમ કરો, તમે આજુબાજુથી મોટા મોટા દોરડા લઈ આવો, આપણે ભેગા થઈને એને બહાર તો કાઢીએ. બહાર કાઢ્યા પછી ખરેખરી ખબર પડશે કે કયું જાનવર છે. ગદ આદિ રાજકુમારો પાસેના ગામમાંથી મોટા મોટા દોરડા લઈ આવ્યા. દોરડાના ગારા બનાવીને કૂવાની અંદર અનેક વાર નાખ્યા, પણ એ જનાવર એમાં બંધાયું જ નહીં. જ્યારે ખૂબ પ્રયત્ન કરવા છતાં એ બહાર ન નીકળ્યું એટલે એક બે રાજકુમારો શ્યામ સુંદર પાસે ગયા અને કહ્યું, બાપુજી બાપુજી, પણ એ દૂર દૂર એક મોટો ઝંડિયો કૂવો છે, એમાં એક મોટું જનાવર પડ્યું છે. અમે તો એને બહાર કાઢવા બહુ પ્રયત્નો કર્યા, પણ કેમેય કર્યું એ બહાર નીકળતું જ નથી. શ્યામ સુંદરને પણ આશ્ચર્ય થયું. કપડાં ખંખેરતા ઊભા થયા. ચાલો છોકરાઓ, બતાવો તો ખરા કેવું જાનવર છે. બાળકો સાથે વિનોદ કરતા કરતા શ્યામ સુંદર કૂવા ઉપર આવ્યા. અંદર જોતા જ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, અરે તમે આ જાનવર નથી ઓળખતા, આ તો કાચિંડો છે. અવાવરું જગામાં જ એનું રહેઠાણ. બીજા કાચિંડાના પ્રમાણમાં નાના હોય છે, આ તો પ્રમાણ કરતાં ખૂબ મોટો છે. તમારાથી આ બહાર ન નીકળ્યો, લ્યો જુઓ હું એને બહાર કાઢી આપું. એમ કહીને શ્યામસુંદરે ડાબો હાથ લંબાવ્યો અને આંખના પલકારામાં એને બહાર લાવીને મૂકી દીધો. રાજકુમારો તો ભયના માર્યા એક બે ડગલા પાછા હટી ગયા. ત્યાં તો શ્યામસુંદરના કરકમરનો પાવન સ્પર્શ થતાં જ એ કાચિંડાએ તરત જ શરીર ત્યજી દીધું અને જોત જોતામાં તો દિવ્ય રૂપ ધરી મસ્તક નમાવતો કૃષ્ણ પાસે આવીને ઊભો. એના દિવ્ય પ્રકાશથી ચારે તરફની દિશાઓ ઝગમગી ઉઠી. તપ્ત સુવર્ણ સમાન એનું દિવ્ય શરીર તેજથી ઝરહરી રહ્યું હતું. અંગ પર અમૂલ્ય આભૂષણો પહેર્યા હતા. કંઠમાં સુગંધિત પુષ્પની માળા લહેરાઈ રહી હતી. બંને હાથ જોડીને એણે ભગવાનને મસ્તક નમાવ્યું. અંતર્યામી અચ્યુતતાથી શું અજાણ્યું હોય, છતાં શ્યામ સુંદરે અજાણ્યા બનીને પૂછ્યું, હે મહાભાગ, આપ કોણ છો? આપની ભવ્ય આકૃતિ જોતા એમ લાગે છે કે આપ કોઈ શ્રેષ્ઠ દેવતા હોવા જોઈએ. આપનું રૂપ અત્યંત મનોહર છે. આજ સુધી આપ અધમ યોનિમાં કેમ પડ્યા રહ્યા અને આજે એકાએક આ દેવતાનું રૂપ કેમ ધર્યું? મને તો આમાં કંઈ કહેતા કંઈ જ સમજ પડતી નથી. એ દેવ પુરુષે સૂર્ય સમાન તેજસ્વી મુકુટયુક્ત મસ્તકને પ્રભુના પાદ પદ્મોમાં ઝુકાવ્યું, શ્રદ્ધા ભક્તિ સહિત પ્રણામ કરીને કહેવા માંડ્યું, ભગવાન મનુ પુત્ર ઇક્ષ્વાકુનું નામ તો આપે સાંભળ્યું જ હશે, એ જ મહારાજ ઇક્ષ્વાકુનો હું પુત્ર. મહારાજ ઇક્ષ્વાકુનો પુત્ર તો મહાદાની નૃગ શ્યામ સુંદરે વ્યાજ શક્તિનો પરચો આપતા પૂછ્યું, એ જ હું. ઓહો હો, તારે તો આપ જ રાજર્ષિ નૃગ છો એમને. ધન્યવાદ ધન્યવાદ, એક મહાદાની તરીકે આપનું નામ તો ઘણી વાર સાંભળ્યું છે. આપ સમાન દાન તો કોઈ કરી શકશે નહીં. આપે કરેલા દાન સંબંધમાં મેં ખૂબ ખૂબ સાંભળ્યું છે અને મારે એ બાબતમાં ઘણું ઘણું જાણવું પણ છે. એવું આપે કેટલું દાન કરેલું કે જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી આપની કીર્તિ એવી ને એવી જ રહેવાની? જરા વિસ્તારપૂર્વક વાત કરો. મહારાજ નુગે વિનયપૂર્વક કહ્યું, પ્રભુ આપ તો સર્વ અંતર્યામી છો, સર્વભૂતોના અંતઃકરણમાં આપ સદાય સાક્ષી રૂપે વિરાજો છો. જીવ જે કંઈ શુભ અશુભ કર્મ કરે છે એ આપથી જરાય અજાણ્યું રહેતું નથી, એટલે જાણતા હોવા છતાંય જાણવાનો કંઈ અર્થ નથી. આપની દ્રષ્ટિ તો કારને પણ ભેદીને અતીતને જોઈ શકે છે. આપ સ્વયં કાર સ્વરૂપ છો, પણ જ્યારે આપ આજ્ઞા જ કરી રહ્યા છો પછી મારાથી બીજું શું કહેવાય? સંક્ષિપ્તમાં હું મારો વૃત્તાંત કહી સંભળાવું છું. નાથ, મારે મુખે જ મેં કરેલા દાનની પ્રશંસા કરું તો એનું મહત્વ ઘટી જાય, પુણ્ય નષ્ટ થઈ જાય, પણ જ્યાં આપ આજ્ઞા કરો છો પછી તો મારે કહેવું જ પડે ને. સંસારમાં સૌથી શ્રેષ્ઠ દાન ગૌદાન છે. એમ કહેવાય છે કે ગાયના રોમાં રૂમમાં 33 કોટી દેવતાઓનો વાસ છે. જેણે ગૌદાન કર્યું એણે બધા જ દાન કરી લીધા. મેં કેટલી ગાયોના દાન કર્યા હશે એની કોઈ ગણતરી જ નથી. પૃથ્વીના રજકણો, વર્ષાના બિંદુઓ અને નભના તારા જેમ ગણી શકાતા નથી એમ મેં કરેલી ગૌદાનની ગણના પણ શક્ય નથી. ટૂંકમાં એટલું જ કે મેં પાર વિનાની ગાયોનું દાન કરેલું અને એ ગાયો પણ કેવી ગરડી બુઢી કે વસુકી ગયેલી ગાયો નહીં, બધી જ ગાયો યુવાન અને અલમસ્ત, સ્વભાવે પણ એવી માયારું કે એની પાસે ઊભા રહેવાનું મન થાય. એ ગાયોનું દૂધ પણ કેવું, જાણે અમૃત જોઈ લો. ઘરમાં એક જ ગાય હોય તો બસ, એને કોઈ જાતનું દુઃખ ન રહે. ઘી દૂધ અને દહીં તો પુષ્કર પ્રમાણમાં મળ્યા જ કરે. ઘેર ખેતી હોય તો એનું ગોબર ખાતર તરીકે કામ આવે. એને વાછરડે જન્મે તો ખેતીના કામમાં આવે. અને એકલી ગાય આપીને હું સંતોષ નહોતો માનતો. ગાયને સારી રીતે શણગારીને આપતો, એના શિંગમાં સોનાની ખોરી ચડાવતો, પગની ખરીઓમાં ચાંદીથી મઢતો, એના શરીર પર સુંદર સાલ ઓઢાડતો. મારે આગળ જે કોઈ બ્રાહ્મણ આવતો એને વિના સંકોચે દાન આપતો. ભૂમિ પણ ઘણી દાનમાં આપી, સાધન સામગ્રી ભરપૂર, આખાને આખા ઘર દાનમાં આપ્યા. સોના ચાંદીનો તો કોઈ પાર નહીં. અન્નદાન, વસ્ત્રદાન, તલદાનનો તો કોઈ સુમાર નહોતો. મારા જીવન દરમિયાન મેં અનેક યજ્ઞો કર્યા, અનેક વાવ કુવા અને ધર્મશાળાઓ બંધાવી. દાન કરવામાં મેં કદી પાછું વારીને જોયું નથી. નૃક, દાન કરવામાં તમે તો આડો આંક વારી લીધો છે. ત્યારે જીવનમાં એવું તે શું કર્યું કે તમારે આ કાચંડાનો અવતાર લેવો પડ્યો? અચ્યુતે અજાણ્યા બનીને પૂછ્યું. આ સાંભળતા જ નૃગ રાજાનું મુખ જરા ફિક્કું પડી ગયું. પડી ગયેલે અવાજે કહ્યું, પ્રભુ આટલું કરવા છતાંય પ્રારબ્ધવશ મારાથી એક મોટો અપરાધ થઈ ગયો. દાનને કારણે એક બ્રાહ્મણનો દિલ દુભાયું અને એને પરિણામે મને આ અધમ યોની પ્રાપ્ત થઈ. શું થયું, કેવી રીતે બ્રાહ્મણનો અપરાધ થયો એ જરા વિગતે કહો તો અમને કંઈ જાણવાનું મળે. ભગવાને કહ્યું, ઊંડો નિશ્વાસ નાખતા મહારાજ નૃગે કહ્યું, એક વખત એવું બન્યું કે કોઈ શ્રેષ્ઠ યાજ્ઞિક બ્રાહ્મણની યજ્ઞીય ગાય આવીને મારી ગાયો ભેગી ભરી ગઈ. મારે ત્યાં તો ગાયોનો કોઈ સુમાર ન હતો. કોઈની ગાય આવીને મારા ઝુંડમાં ભરાઈ ગઈ છે એની કેવી રીતે ખબર પડે? મારા સેવકો તો દાન આપતી વખતે મારી ગાયો ભેગી એ ગાયને પણ શણગારીને લાવ્યા. મને તો આ વાતનો ખ્યાલ નહીં. દાન કરતી વખતે મારી ગાયો સાથે એ ગાયોનું પણ દાન દેવાઈ ગયું. જે બ્રાહ્મણને ગાયોનું દાન આપ્યું એ તો અતિ પ્રસન્ન થતો ચાલ્યો ગયો. હવે જે બ્રાહ્મણની ગાય ખોવાયેલી એને અહીં ખોર્યા કરે. એ યજ્ઞીય ગાય હતી એટલે એના દૂધ દહીં અને ઘી વિના એના યજ્ઞનું ગાડું આગળ ચાલે નહીં. એટલે એ યાજ્ઞિકને ખૂબ મૂંઝવણ હતી. ત્યાં તો તેણે તેની ગાય જોઈને એનું રોમે રોમ ખીલી ઉઠ્યું. એણે કહ્યું, ભાઈ આપે મારા પર ખૂબ દયા કરી, આપે મારી ગાય સાચવીને એ ખૂબ સારું કર્યું. જો એ મને ન મળી હોત તો મારો યજ્ઞ અધૂરો રહી જાત. આ સાંભળતા પેલા બ્રાહ્મણને ખૂબ આશ્ચર્ય થયું. એણે હસતા હસતા કહ્યું, મહારાજ કંઈ ભાંગ ભાંગ પીને આવ્યા છો કે શું? આ ગાય તો મારી છે, છતાં આપ એમ કહો છો કે આ ગાય મારી છે? અરે, એક બ્રાહ્મણ થઈને જૂઠું બોલતા તમને શરમ નથી આવતી? આ ગાય તમારી ક્યાંથી થઈ ગઈ? કહો, આ ગાય તમે ક્યાંથી ખરીદી? ભાઈ, મેં આ ગાય ખરીદી નથી, મને તો નૃગ રાજાએ દાનમાં આપી છે. અરે, મારી યજ્ઞીય ગાય નૃગ રાજાએ તમને દાનમાં શી રીતે આપી શકે? ચાલો, નૃગ રાજા પાસે એ કહેશે ને કે એ મેં દાનમાં આપી છે. હા હા, ચાલો. એમ કહીને બંને બ્રાહ્મણો લડતા ઝઘડતા મારી પાસે આવ્યા. જે બ્રાહ્મણને મેં ગાય દાનમાં આપી હતી એણે તો આવતા મેં મારો ઉગડો લીધો અને રોષ ભરે સ્વરે કહ્યું, રાજન, મહારાજ સાચે સાચું કહેજો, આ ગાય આપે મને દાનમાં આપી છે કે નહીં? હા મહારાજ, હમણાં જ મેં વિધિપૂર્વક સંકલ્પ કરીને આ ગાય આપને દાનમાં આપી છે. રાજન, ગાય મારી અને દાન કરો આપ. યાજ્ઞિકે અકરાઈને કહ્યું, આ ક્યાંનો ન્યાય? આ ગાય તો મારી છે. ખાતરી કરવી હોય તો મારા આડોશી પડોશીને બોલાવી લાવો. બધા એમ કહે કે ગાય મારી છે, પછી તો મારી વાત સાચી માનશો જ ને? પણ મહારાજ, મેં આપને એ ક્યાં કહ્યું કે આપ અસત્ય બોલો છો? તો પછી મારી ગાયનું દાન કરવાનો આપને શો અધિકાર હતો? એ તો મને કહો. મેં હાથ જોડીને વિનયપૂર્વક કહ્યું, બ્રાહ્મણ, મેં જાણી બુજીને તો આપની ગાયનું દાન નહીં કર્યું હોય ને? આપ શાંતિથી બેસો, આ બાબતમાં હું તપાસ કરું છું. એમ કહીને મેં સેવકને બોલાવ્યા અને પૂછ્યું, આ મહારાજની આ ગાય આપણા ઝુંડમાં કેવી રીતે ઘૂસી ગઈ? મારા સેવકો પણ વિચારમાં પડી ગયા અને કહ્યું, મહારાજ, એવું બન્યું હોય કે આપણી ગાયો ગૌચરમાં ચરતી હોય ત્યારે આ ગાય આવીને આપની ગાયો સાથે ભરી ગઈ હોય. હજારો ને લાખોની સંખ્યામાં ગાયો હોય ત્યાં સમજણ પણ સી પડે કે કોઈની ગાય આપણી ગાયો ભેગી ભરી ગઈ છે. પછી તો દાનવેરાએ એને પણ શણગારીને દાનમાં આપી દીધી હોય. બોલો મહારાજ, આમાં કંઈ મારો વાંક છે? પછી મેં જે બ્રાહ્મણને દાનમાં ગાય આપી હતી એમને કહ્યું, મહારાજ એમ કરો, આ યજ્ઞીય ગાય છે, આ ગાય વિના એમનો યજ્ઞ અધૂરો રહે છે, માટે એમને એમની ગાય આપી દો. એના બદલામાં આપ કહો એટલી ગાયો હું આપું. મહારાજ, આ ગાયના બદલામાં મારે બીજી એકેય ગાય જોઈતી નથી. આના બદલામાં 100,000 ગાય આપો ને તોય મારા માટે નકામી છે. આપે જે આપ્યું એ સોનાનું, ઈચ્છા હોય તો આ ગાય આપો, નહીતર હું આ ચાલ્યો. મેં પેલા યાજ્ઞિક બ્રાહ્મણને કહ્યું, મહારાજ હું તો ધર્મ સંકટમાં આવી ગયો, આ મહારાજ તો ગાય આપવાની ના પાડે છે, એમ કરો આપ ઈચ્છામાં આવે એવી અને જોઈએ એટલી ગાયો મારી પાસેથી લઈ જાઓ, બીજું હું શું કહું. મહારાજ મને લોભી સમજી બેઠા, મારે તો મારી ગાય જ જોઈએ, એ વિના મારો યજ્ઞ અધૂરો રહે છે. ભગવાન મેં બેઉ બ્રાહ્મણોને ખૂબ ખૂબ સમજાવ્યા, પણ બંનેમાંથી એકેય કોઈ વાતે સમજવા જ તૈયાર નહોતા. આથી મને ભારે દુઃખ થયું અને એ જ સમયે મારું પ્રાણ પંખી ઉડી ગયું. યમદૂતો મને લેવા આવ્યા, આદરપૂર્વક મને ધર્મરાજાની સભામાં લાવ્યા. ધર્મરાજાએ પણ મારું સ્વાગત કર્યું અને સહસ્નેહ પૂછ્યું, રાજન આપે તો આપના જીવનમાં ખૂબ ખૂબ દાન કર્યા છે, એની કોઈ અવધિ જ નથી, એ પુણ્ય પ્રતાપે આપને અનંતકાળ સુધી અક્ષય દિવ્ય તેજોમય લોકોની પ્રાપ્તિ થશે. અનેક પુણ્યોની સાથે એક નાનકડું પાપ પણ આપનાથી થઈ ગયું છે, પાપ અને પુણ્ય બંનેના ફળ તો ભોગવવા જ પડે છે. ભલે લોકો એમ કહે છે કે પુણ્ય પાપ ઠેલાય, પણ અહીં તો પુણ્ય એ પુણ્ય છે અને પાપ એ પાપ છે. પુણ્યનું ફળ સુખ છે, પાપનું ફળ દુઃખ છે. વાત ત્યાં એટલે છે કે આપ પુણ્યનું ફળ પહેલાં ભોગવવા ઈચ્છો છો કે પાપનું, આપની ઈચ્છા અનુસાર હું પ્રબંધ કરું. ઓચિંતો સવાલ આવતા જ હું જરા મૂંઝાયો, પણ વિચાર કરતાં એમ થયું કે પહેલાં સુખ ભોગવવા કરતાં દુઃખ ભોગવી લેવું સારું. માનવીના જીવનમાં જ્યારે સુખ પછી દુઃખ આવે છે ત્યારે એને એ ખૂબ જ કષ્ટમય લાગે છે. સુંદર મજાના પકવાન ખાધા હોય અને પછી કડવે વખ જેવો લીમડો ખાવાનો આવે ત્યારે મોં બગડી જાય છે. એમ દુઃખ પહેલાં સુખ ભોગવી લઈએ તો દુઃખ ભોગવતા ભોગવતા કંઠે પ્રાણ આવી જાય છે, માટે પહેલાં દુઃખ ભોગવી લેવામાં જ મજા છે. એમ વિચારી મેં યમરાજાને કહ્યું, દેવ પહેલાં હું પાપ કર્મની સજા ભોગવવા ઈચ્છું છું, ભલે તો એ ભોગવો, અને બીજી જ પરે હું કાચંડો થઈને આ કૂવામાં પડ્યો, મને આમ અધમ યોની મળી, પણ એમાં મને કોઈ કષ્ટ પડ્યું નથી. એટલું જ નહીં પણ મને પુણ્યક્ષેત્રનો નિવાસ મળ્યો છે. મહિનાઓ હું ગઢમુક્તેશ્વરના ગંગાજીના એક કુંડમાં રહેતો અને 6 મહિનાથી અહીં આ દ્વારિકાપુરીના કૂવામાં રહેતો, અહર્નિશ અહીં આપના ચરણોનું ધ્યાન ધર્યા કરતો. ગત જન્મમાં કરેલા અનેક પુણ્યોને પ્રભાવે મારી સ્મૃતિ નષ્ટ નહોતી થઈ. ભગવાન હવે મેં કરેલા સમસ્ત દાન ધર્મ પુણ્ય અને શુભ કર્મનું ફળ તો આજે જ મને મળી જ ગયું અને તે છે આપના દુર્લભ દર્શન. ભગવાન આપના દર્શન કરીને હું ખૂબ જ પ્રસન્નતા અનુભવું છું. પાપનું ફળ ભોગવીને હું પુણ્ય શ્લોકમાં જાત અને અનેક જાતના સુખ ભોગવત, મારા પુણ્યના બદલામાં મને સ્વર્ગના સુખો પ્રાપ્ત થાત, અપ્સરાઓ મળત, પણ સંસાર સાગરથી પાર ઉતારનારા આપના પદ્મશ્રીના દર્શન તો ન જ પ્રાપ્ત થાત. ને માટે હે પ્રભુ, હું ગમે ત્યાં હોઉં છતાં મારું ચિત્ત આપનામાં જ આપના ચરણમાં જ ચીટકી રહે એવી કૃપા કરજો. હે શ્યામ સુંદર, આપના ચરણમાં હું વારંવાર પ્રણામ કરું છું. એમ કહી પોતાના મુકુટથી ભગવાનના ચરણનો સ્પર્શ કરી નૃગરાજા દિવ્ય લોકમાં ગયા. નૃગરાજા દિવ્ય લોકમાં ગયા એટલે શ્યામ સુંદરે પુત્ર તથા પૌત્રને કહ્યું, ચાલો હવે આપણે આગળ ચાલીએ. સૌ વાતો કરતા કરતા ચાલવા લાગ્યા ત્યારે શ્યામ સુંદરે કહ્યું, જોયું ને બ્રાહ્મણોનું લગાર પણ ધન આપણા ધન ભેગું ભરી જાય તો કેવી વધે થાય છે. હરામનું ધન પચાવવું એને પારો પચાવવો, બંને સરખા છે. આ નોગ રાજાનું તેજ જોયું હતું ને, તપાવેલા સુવર્ણ જેવું દિવ્ય તો એનું તેજ હતું, છતાંય અજાણતાથી આવી ગયેલું બ્રાહ્મણનું ધન એ પચાવી ન શક્યા. પછી જે સમર્થ ન હોય એવા માનવીઓને તો એ પચે જ ક્યાંથી? ઝેર એ ખરું ઝેર નથી, વેદો તો હકીમો એને મારીને પચાવી જાણે છે, પણ હરામનો ધન પચાવવાનો પૃથ્વી પર કોઈ ઉપાય નથી. ઝેર તો કેવળ ખાનારાને જ મારે, જ્યારે હરામનો ધન લેનારો તો મરે જ, સાથે સાથે આગળ પાછળની દસ દસ પેઢીઓના નાશ કરે છે. ધનમદમાં અંધ બનીને જે પરધનની ઈચ્છા કરે છે એ નરકનો અધિકારી બને છે. જેણે જેનું ધન હર્યું હોય એની આંખના આંસુથી પૃથ્વીના જેટલા રજકણ ભીંજાય છે એટલા વર્ષ સુધી એમને કુંભીપાક નામના નરકમાં સડવું પડે છે. બીજાઓએ આપેલી બ્રાહ્મણોની જે આજીવિકા હરે છે તે 60,000 વર્ષ સુધી વિષ્ઠાનો કીડો બને છે. દીકરાઓ, ટૂંકાણમાં હૈયા પર એટલું નોંધી રાખવું કે બ્રાહ્મણનું કે બીજા કોઈનું ધન લેવું નહીં, હરામનું ધન નરકમાં નાખે છે. જોયું ને નૂગ રાજાની કેવી બુરી દશા થઈ. એ જાણતા નહોતા કે આ મારી ગાય છે, છતાંય એમને કાચંડાની યોનિમાં જન્મવું પડ્યું. આમ વાત વાતમાં ઉપદેશ આપતા શ્યામ સુંદર સ્વસ્થાને આવ્યા.